પક્ષીરાજ આ જગતની અંદર જન્મ્યા પછી જીવનનો અને સમયનો સદુપયોગ કરતા આવડે તો જ જીવન સાર્થક. જેમ કમાયેલું વેડફાઈ જાય છે દુરાચારની અંદર, એમ જીવન પણ ઘણીવાર વેડફાઈ જતું હોય. એનો માત્ર દુરુપયોગ જ છે. એટલે જેને છે છતાંય વાપરતા નથી આવડતું, તે પાસે હોય ને છતાંય વાપરતા ન આવડે. જુગાર રમી ખાય, વ્યસન કરી ખાય, દુરાચારી થાય, છે સંપત્તિ પણ વાપરતા નથી આવડતું. માત્ર પૈસો જ વાપરતા નથી આવડતો એમ નહીં, મોટા ભાગે માણસને પોતાનું જીવન, જીવનનો સમય પણ વાપરતા આવડતો નથી, વેડફતા આવડે. ખોટી વાતો, દુરાચાર, વ્યસન. જ્યારે પણ એ સમયનો સત્સંગમાં, સત્કાર્યમાં, સેવામાં, પરોપકારમાં, સદચિંતનમાં, ભગવત સ્મરણમાં થાય, ત્યારે સમજવાનું કે આપણે આપણી પાસેના આ જીવનનો, જીવનના આયુષ્યના સમયનો સદુપયોગ થઈ રહ્યો છે, કરી રહ્યા છે. મોટા ભાગે કંટાળો આવે છે, એકલા છીએ, શું કરીએ, કોઈને શોધી કાઢીએ અને એની પાસે જઈને બેસીને સમયને વેડફતું, તો કાળભૂષણજી ગરુડજીને કહે છે, ગરુડજી લાભ કે કેચુ હરી ભગતિ સમાન. આ જગતની અંદર મોટામાં મોટો કોઈ જે લાભ હોય તો એ ભગવદ સ્મરણ, ભગવદ ભક્તિ, એ જ મોટામાં મોટો લાભ. બાકી તો વેપાર કરવા નીકળ્યા હીએ સંપત્તિ મૂડી લઈને, પણ નુકસાન કરીને ગુમાવીને પાછા આવી. અહીંયા લાભ કયું? કોઈ પણ વણજ, કોઈ પણ વ્યાપાર, કોઈ પણ વ્યવસાય, એમાંથી કંઈક મળવાનું છે, માટે કરીએ. જો કંઈ ન મળવાનું હોય તો કેમ કે મહારાજ ચોર છે, પહેલાની માફક હવે ચાલતો નથી, શું કરીએ, કાઢી નાખો. લાભ ન થતો હોય, એક વ્યવહારિક આર્થિક સ્થિતિ, આર્થિક વ્યવસ્થાની અંદર તેને આપણે વેચી દઈએ, કાઢી નાખીએ, બદલી નાખીએ, તો જીવનની અંદર પણ જે લાભ થવાનો છે કે એ લાભ એટલે આપણું પોતાનું કલ્યાણ, આપણું પોતાનું ઉત્થાન. જ્યારે પણ અધઃપતન થાય, દુર્વૃત્તિઓ જાગે, ત્યારે નુકસાન, ખોટ, એટલું સમજો. તો જીવન એક વ્યવહાર છે, વ્યવસાય છે, વ્યાપાર, એમાં કર્મ, સદ અસત કર્મ કરીએ, અને એમાં જે કંઈ લાભ કે ખોટ, નુકસાન, એ આપણું પોતાનું જ આપણે પોતે જ તૈયાર કરતા હોઈએ. અહીંયા ગરુડજીને સત્સંગ કરાવતા પોતાનો અનુભવ કહી રહ્યા છે કાગભૂષણજી, કે કહો ગરુડજી, તમે પણ આટલા વર્ષોથી આટલું આયુષ્ય ભોગવી રહ્યા છો કે ભગવાનના સત્સંગ ભક્તિ વગર બીજો કોઈ લાભ આ દુનિયાની અંદર તમને થયો છે ખરો? અને જે લાભ થયા પછી, જેને આપણે લાભ માનીએ છીએ, એ લાભ થયા પછીથી એની અંદર ખૂબ શાંતિ મળી ખરી કશાયમાં? એટલો આનંદ આવ્યો ખરો? આવે ક્ષણવાર, થોડી વાર આવે. બઢતી મળ્યું હોય, પ્રમોશન મળ્યું, ભેડા વેચીએ, આનંદ કરીએ, પણ પછી જ્યારે એની જવાબદારી એ કરવાની હોય ત્યારે કેટલો થાક, કેટલો માનસિક બોજ, કેટલો માનસિક તણાવ, કેટલો કંટાળો. તો શરૂઆતની અંદર પહેલા એમાં સુખ લાગે, લાભ, આનંદ દેખાય, પણ પછીથી એની ઉપાધિઓ વળગ્યા કરે એક પછી. તો એક ભગવદ ભક્તિ એકલી માત્ર છે, ગરુડજી બતાવો તો ખરા, એના વગર બીજો કોઈ લાભ આ જીવનની અંદર મળ્યો ખરો તમને આજ સુધીમાં? અને મારા અનુભવ પ્રમાણે કહું, કલ્પ સુધી જીવેલા આયુષ્ય છે જેનું, એવા કાગ ભૂસુંડી કે મારો અનુભવ કહું તો આ છે, લાભ કે કીછું હરિભક્તિ સમાન. ભગવાનની ભક્તિ જેવો બીજો કોઈ લાભ સંતોષ ખરો? ભલે આજે એમ ભૌતિક જીવનની અંદર વિચારતા આવીએ, અરે શું બેસીને રામ 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 કર્યું, પૈસો કમાવ ને પૈસો કમાવ, શું બુડથલી માફક બેસી રહ્યા છો, જળ થઈ એમાં શું મળવાનું હતું? આમ ઘણા માણસો, અરે ઘરડા થઈશું તાર કરીશું, ઘરડા થઈ તાર પૈસા નહીં કમાવતો તો ભક્તિ કેવી રીતે કરી શકવાનું? જે કરવાનું છે તે વિવેકાનંદની માફક નાની ઉંમરમાં જ ધ્યાનમાં બેસી જતા, જો વહેલો વ્યાપાર શરૂ કરીશું તો સારો અનુભવ થશે, વધારે સારું જામશે, વધારે લાભ થશે. એમ ભક્તિની અંદર જે લાભ છે એટલો લાભ, એવો લાભ બીજે ક્યાંય થશે નહીં. જે પૈસાથી લાભ થવાનો છે એની પાછળનો આશય શું? કંઈક સુખ શાંતિ ને વૈભવ. પણ એ પૈસાને પૂછો, પૈસાવાળાને પૂછો, કેટલી શાંતિ છે, કેટલો આનંદ. તો લાભ જે એ કે જે માણસને પૂરેપૂરી શાંતિ આપે, સંતોષ આપે, આનંદ આપે, સુખ આપે. એટલે કાગભૂસુંડી પોતાના જીવનના અનુભવ અનુભૂતિના આધારે કે છે કે આ જગતની અંદર ભગવદ્ સ્મરણ, ભગવાન ભગવદ્ ભજન જેવો બીજો કોઈ મોટામાં મોટો લાભ નથી. નિરાંત તો ખરી, કોઈ ચોરવાનો ભય તો નહીં, હાચવવાનું નહીં, ખુલ્લો મેદાનમાં ભજન કરતા હોય કોઈ લૂંટવા આવશે ખરો? એના માટે કોઈ બેંક ઉપડી ગઈ, ઉઠી ગઈ, ચિંતા ખરી? લાભ કે કીછું હરી ભગતી સમાન. કોઈ ઉપાડી ગયો ખરો કે આટલા અબજ તારું નામ જપ આપી દે તન છોડું? ખુલ્લામાં પડ્યો હોય તો એને ગમે એટલું ભજન કરનારાનું કોઈ નામ ના દે, અને પૈસા થોડાક વધારે જાજા થઈ ગયા એનું છોકરું નિશાળથી બારોબાર ઉપાડી જાય, આટલા મૂકી જજે નહીં તો મરેલું લઈ જજો. કોઈ પૈસાની અંદર સુખ લાભ તો અનુભવ કે છે કે લાભ કે કીછું હરી ભગતી સમાન. ભગવાનની ભક્તિ જેવો બીજો કોઈ અકિંચન લાભ, પરમ સંતોષ, પરમ શાંતિ આપનારો બીજો કોઈ પણ લાભ નથી. અને શોધી લાવો છે પ્રશ્ન કર્યો છે કાગ ભૂસુંડી એ ગરુડજીને સાંભળવા બેઠા છે ને, તો પ્રશ્ન કર્યો છે ગરુડજી, લાભ કે કીછું હરી ભગતિ સમાન તમે અનુભવ્યો છે, ક્યારે મેળવ્યો છે? ભગવાનની ભક્તિ સિવાયનો નિતાંત લાભ એને બીજું કશું જ ના હોય, બિલકુલ શુદ્ધ. જેમ ઘી લેવા જઈએ કે ભાઈ અમારું 100% સોનું એમ કહી દો, તે છતાં ઉપર લખે કે અંદર આટલી ભીડ છે કરેલી, તો એમ પરિશુદ્ધ મેળવવા માટે આપણે જતા આવીએ કે મને ચોખ્ખામાં ચોખ્ખું મળવું જોઈએ, કિંમત જે જોઈતી હોય તે લઈ લો, પણ મારે સહેજ પણ કચરા વાળું કે સહેજ પણ નકામું જોઈએ નહીં, હલકું ના જોઈએ. આપણું સારામાં સારું કિંમત જોઈએ એટલી લઈ લો. તો માણસ કોઈ પણ બાબતને મેળવવા જાય, અરે કોઈ પણ વ્યક્તિની સાથે સંબંધ મેળવે ને, પોતાનો માણસ હોય ને, એના માટે પણ કોઈ દિવસ ખોટું ના લગાડો કે મારામાં બધી ખોડો જ જોયા કરે છે. પણ જે માણસને પોતાનું કરવું હોય તો એનામાં રહેલા જે કચરા હોય ને, કચરો બહાર કાઢી નાખે. આપણા ઘરમાં આપણે અનાજ લાવીને ભરીએ તો ભરતા પહેલા બધું સાફ સૂફ કરી મોઈને સરસ રીતે એને ભરીએ, અને પાછું રાંધતી વખતે પાછું ફરી એની અંદર નજર નાખી. જેને આપણે સ્વીકારવું છે, જેને આપણે પોતાનું કરવું છે, એમાં સહેજ પણ કચરો, સહેજ પણ ખોટું આપણે નથી ચલાવી લેતા. અને એ આપણા પોતાના માટે ચોખ્ખું ખાવું છે. સાત એક કાંકરી મોઢામાં આવી ગઈ તો આમ તે ખૂબ સ્વાદથી ખાતા હોય, મૂળ ભાગી જાય, લેવ નથી ખાવું, પાછી પડી જાય થાળી, બસ પતી ગયું. તો માણસની અંદર પણ જો સહેજ અમથો કોઈ પણ એનામાં દુર્ગુણ અવગુણ કે કુસંસ્કાર હોય તો આપણે ચલાવી લેવા માંગતા, ભાઈ તું મારો છું, મારો પોતાનો કરવો જ, પણ તારામાં આ જે છે એ ન હોવું જોઈએ, એને કાઢી નાખો. એટલા માટે તમને કહેવામાં આવે છે, કોઈ અપરાધથી નહીં, કોઈ દુશ્મનાવટથી નહીં, પણ તમે મારી એક વ્યક્તિને મારી સાથેના સંબંધ સાથે તમે બિલકુલ મારી માફક આટલા સ્વચ્છ હોવા જોઈએ, મારી એટલી એટલી માગણી. તો લાભ ભગવાનની ભક્તિનો, અને એમાં કંઈ જ ના મળે બીજો કચરો, બિલકુલ સાફ, એના જેવી બીજી કોઈ સાફ લાભવાળી કોઈ કોઈ વસ્તુ કોઈ સ્થિતિ લઈ આવો તો ખરા. જેહી ગાવઈ શ્રુતિ સંત, એ ભક્તિ એ સાધન ભજન ભગવાનની ઉપાસનાને વેદો પુરાણો સંતો મહાપુરુષો ગાય છે એની શુદ્ધતા વિશે, એમાં કઈ જ ના હોય. ભલે નરસિંહ મહેતા સંપૂર્ણ લૂંટાઈ ગયો, ખાલી થઈ ગયો, પણ ભક્તિમાં જે આનંદ આવતો તે સ્પષ્ટ કહી દીધું. પત્ની ગઈ તો ભલે, દીકરો ગયો તો ભલું થયું, પરવારી ગયો. ભક્તિની પરિશુદ્ધિ, અને એમાં ભગવાન કહે, જેને મારો પોતાનું કરવા માંગુ ને, તસ્ય સર્વમ હરામ્યહમ, એનું પેલું બધું જ એને એકલો પાડી દઉં, છૂટો પાડી દઉં. જેમ ઘાસમાંથી અનાજ જુદું જુદું પાડીએ, એમાંથી પાછા ડૂડા જુદા પાડીએ, ડૂડામાંથી પાછો દાણા જુદા પાડીએ, અને દાણા ઉપરથી ફરી પાછા છોડાય ઉતારીએ, એની પાછી કુશકીએ ઉતારીએ, પછી એ દાણો સરસ બાસમતીનું ખાવા જેવું થાય, સુગંધીદાર. પણ ક્યારે આટલું બધું ઉતારી નાખે, એમ માણસને ભગવાન પોતાની સમીપમાં લઈ જવા માંગતા હોય, પોતાનું કરવા માંગતા હોય, ત્યારે ખેતરમાંથી છોડાયો, છોડમાંથી છોડાયો, છોડામાંથી છોડાયો, પુષ્કીમાંથી છોડાયો, ત્યારે એમ ભગવાન તસ્ય સર્વમ હરામ્ય, એનું બધું જ લઈ લઉં, બધું લઈ લઉં, પછી પોતાને લાયક બનાવું. આમ જો આપણે દરેક વસ્તુને આવી રીતે ઈચ્છતા હઈએ તો આપણે આપણી જાતને પણ કેમ આવી ન ઈચ્છવી કે ભગવાન સુધી પહોંચતા પહેલા બધા છોડા ઉતારી નાખે. બરાબર, કોઈ પણ લાકડામાંથી કોઈ પણ વસ્તુ બનાવી હોય તો હુથારને પૂછો, દયા ખાય ખરી લાકડા ઉપર? જ્યાં સુધી એવો આકાર ન આવે ત્યાં સુધી રંધો વહલો અથોડીને ફીલીને મારા માર કરે. કોઈ પણ શિલ્પી કલાકાર પથ્થરમાંથી એને જોઈતી આકૃતિને મૂર્તિ ન તૈયાર થાય ત્યાં સુધી એ ટાંકણું અથોડું હાથમાંથી નીચે મૂકે. પણ કેમ, એ પથ્થરની ઉપરનું જે નકામું છે ને, જે દેખાવ નથી આવતો, તું એને છોલી છોલી તોડી તોડીને કાઢી નાખ. એમ આપણામાંથી આપણા જીવનમાંથી પણ જે નકામું છે એનો છોલ ઉતારી, એનો કચરો કાઢીને અંદરથી જે પરિશુદ્ધ આપણું સ્વરૂપ છે એને સ્થિર કરવાનું છે ને, એ પરમાત્મા એનો સ્વીકાર કરશે. જેમ કોઈ પણ કચરાવાળું કે મેલું આપણે નથી સ્વીકારતા તો ભગવાન કેવું કહે? મહારાજે તો કહ્યું, મેલું રે મન સત્સંગે ધોજો, ખોટા હું પદને ખોજો રે. આ મેલું મન છે ને એને સત્સંગ વડે ધોજો, અહંકારને ફેંકી દેજો, ખોજો. સુખસાગર મહાસુખમાં રહેજો, બસ એ રીતે મહારાજ પોતાની શ્રીમુખથી કહે છે. સુખસાગર મારા તો સુખસાગર મહાસુખમાં, એવા આ પોતાના નિજ આત્મસુખ આત્મસુખ જેને કહેવાય એમાં રહેજો. પણ ક્યારે? મેલું રે મન સત્સંગે, સત્સંગથી જ મન ધોવાશે, ડિટર્જન્ટથી નહીં, પાણીથી નહીં, કોઈ પણ બીજા કોઈ કેમિકલથી નહીં ધોવાય. મન તો માત્ર સત્સંગથી, કપડાં ગમે તેનાથી ધોવાશે, ઘર કે ટાઇલ્સ કે પથ્થર ગમે એનાથી ધોવાશે, પણ મન તો સત્સંગ સિવાય ધોઈ શકાશે જ નહીં. એટલા માટે કહ્યું લાભ કે કિછુ હરિ ભગતિ સમાન, ગાવહી વેદ પુરાણ સંત સુજાન. જે સમજુ સંતો છે, વેદો છે, ઉપનિષદો છે, મહાપુરુષો આ વસ્તુને ગાય છે કે આ પ્રમાણે ચાલીશું તો જ શુદ્ધતા આવશે, તો જ સુખ મળશે.